સમયસાર દ્રવ્યાનું યોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ તથા આત્મખ્યાતિ ટીકા સર્વશ્રેષ્ઠ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારની ગાથા 270 આપણે કરી રહ્યા છીએ. ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલા પ્રવચનના કેટલાક અંશ પણ આપણે કર્યા છે. હવે આગળ વધારે અંશ લઈએ તે પહેલા ગાથા 270નું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 270માં એ વાત આવી છે કે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય હોય છે અને આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે એમાં સંસાર સંબંધીના અને શરીર સંબંધીના છે. જે સંસાર સંબંધી અધ્યવસાન છે એ બધા બંધના નિમિત્ત છે અને જે શરીર સંબંધી તે બધા ઉપભોગના નિમિત્ત છે. જેટલા બંધનના નિમિત્ત છે તેટલા, એટલે કે સંસાર સંબંધી જે કયા તે અધ્યવસાનો, એ રાગ, દ્વેષ અને મોહ આદિ રૂપે છે. અને જેટલા શરીર સંબંધી કયા અધ્યવસાન તે ઉપભોગના નિમિત્ત છે એ બધા સુખ દુઃખ આદિની કલ્પના રૂપે છે. પણ આમાંથી કોઈની પણ અંદર જ્ઞાનીને રાગ નથી, રૂચિ નથી, એની આસક્તિ નથી. એને તો માત્ર પોતાનો જ્ઞાયક ભાવ, જે એનો સ્વભાવ છે, એની જ રૂચિ છે. એને આ બધા ભાવ પોતાના ભગવાન આત્માના સ્વભાવ ભાવથી ભિન્ન હોવાથી એ પ્રત્યે એનું લક્ષ્ય નથી, રૂચિ નથી, આસક્તિ નથી. એટલે એમ કહ્યું કે એ બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, એટલે કે એમાં જીવની સાથે પૂતગળ નો સંયોગ છે અને પછી એવા ભાવ થાય છે, એટલા માટે એને નાના દ્રવ્યોના સ્વભાવ એમ કહી દીધું. એટલે એ પોતાના શુદ્ધ સ્વભાવ ભાવ નથી, માટે જ્ઞાનીને એનો રાગ નથી, જ્ઞાનીને તેનો નિષેધ છે. તો આટલું પુનરાવર્તન કર્યા પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના વધારે અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 347 છેલ્લા પેરેગ્રાફમાં આપણે જે વાત આવી એનું થોડું પુનરાવર્તન કરીએ. આપણે ગયા સ્વાધ્યાયમાં એ વાત આવી કે જ્ઞાની એટલે શું, તો કહે છે કે જ્ઞાનીને એટલે સમ્યક દ્રષ્ટિને, જેને પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને જાણ્યો છે, એવા સમકીતીને નિજરા થાય છે. જો જ્ઞાનીનું આ લક્ષણ કહ્યું, જ્ઞાની એટલે શું કહીને પહેલા અગાઉ તો ઘણો વિસ્તાર કર્યો, પણ પછી એમ કહ્યું કે જ્ઞાની એટલે શું કહેવાય. જ્ઞાની તો એવા હોય કે જેને નિજરા થાય. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિજરા થાય છે. જો વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી ચીજનું, એટલે આત્મદ્રવ્યનું જ્ઞાન થાય છે, પણ આખે આખી ચીજ કંઈ એ પર્યાયમાં આવી જતી નથી, એના સામર્થ્યનું એને જ્ઞાન થાય છે. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન થઈ જાય છે, પણ કંઈ આખું દ્રવ્ય એમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાં એટલે શુદ્ધ ઉપયોગમાં પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને એવા જ્ઞાનીને નિર્જરા થાય છે અને આ જ ધર્મ છે. નિર્જરા થાય છે ત્યારે એને સંવર હોય છે, ત્યારે એનું લક્ષ પોતાના સ્વરૂપ તરફ છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા છે અને એક સમયની પર્યાય એમાં એને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન ભાન થાય છે, એનું સામર્થ્ય એમાં આવી જાય છે અને એમ એને નિર્જરા થાય છે અને આનું નામ ધર્મ છે. હવે અહીંયા 348માં પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં 7મી લીટીમાં એ વાત આપણે ગઈકાલે લીધી છે, ફરીથી લઈએ છીએ કે આ સંસાર સંબંધી કરતાપણાના રાગ પ્રતિ કે શરીર સંબંધી ભોગતાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી. સંસારની વાત કરી અને એમાં એમ કહ્યું કે એમાં એને કરતાપણું, અને શરીરની વાત કરી એવા અધ્યવસાનની વાત કરી એમાં એને ભોગતાપણું. એટલે કરતાપણું અને ભોગતાપણું એ આમાંથી ગુરુદેવે તારવીને આપણને સમજાવ્યું કે આ સંસાર સંબંધી કરતાપણાના રાગ પ્રતિ કે શરીર સંબંધી ભોગતાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રૂચિ નથી, રાગ નથી. કેમ કે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કરતા ભોગતાપણાના રાગમાંથી રસ ઉડી ગયો છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય થતા જે આનંદનો અનુભવ થયો છે, જે અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે, એની આગળ હવે બીજે બધેથી રસ ઉડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે, શુભભાવમાંથી પણ સુખબુદ્ધિ ઉડી ગઈ છે. માટે જ્ઞાનીને નિજરા થાય છે. નિજરા ત્રણ પ્રકારે કઈ? એક તો કર્મની નિજરા, બીજી અશુદ્ધતાની નિજરા અને ત્રીજું શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિજરા થતી હોય છે. તો હવે આજે અહીંયા આ ત્રણ પ્રકારની નિજરાની વાત કરી, એથી આગળ હવે સ્વાધ્યાય લઈએ કે ત્યારે કોઈ કહે છે કે અશુભ રાગમાંથી તો જ્ઞાનીને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, પણ શુભ રાગ તો તે કરે છે ને, એને શુભ ભાવ તો હોય ને, એને અશુભ ભાવમાંથી સુખ બુદ્ધિ ઉડી ગયો હોય, એટલે અશુભ ભાવને એ હે જાણે પણ શુભ ભાવને પણ એ હે જાણે? આ વાતનું નિરાકરણ કરવું જ રહ્યું. કેમ કે હજી બધાના મનમાં એમ છે કે શુભભાવને હે કેવો, શુભભાવને હે કહીશું તો આપણે ક્યાંય ફેંકાઈ જઈશું, તો આપણે શુભભાવ વિના તો ગમે તેવી ગતિમાં ચાલ્યા જઈશું, એવી બધાને અંદરમાંથી ડર હોય છે, એવો ભય હોય છે. કેમ કે એણે શુદ્ધ ભાવને જાણ્યો નથી ને, એટલે શુભ ભાવને હે કહીને શુભ ભાવને છોડીને અશુભ ભાવમાં જવાની કોઈ વાત કોઈ શાસ્ત્રમાં કોઈ જ્ઞાની પુરુષે કરી જ નથી. ગુરુદેવે ક્યારેય એવું કહ્યું નથી કે શુભ ભાવને છોડીને અશુભમાં જાઓ, એવી તો વાત છે જ નહીં. શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવા માટેની જ વાત છે. શુદ્ધ ભાવ છે એ જ આદરણીય છે, શુભ ભાવમાં તમે રોકાઈ રહ્યા છો એથી કાંઈ ધર્મ થતો નથી. આટલી વાતને વર્ષો સુધી ગુરુદેવે સમજાવી પણ હજી એને શુભભાવની રૂચિ જતી નથી. એને એમ છે કે શુભભાવ હું નહીં કરું તો હું ફેંકાઈ જઈશ, હું ક્યાંક નરકમાં ચાલ્યો જઈશ, હું તિર્યંજમાં ચાલ્યો જઈશ, નિગોદમાં ચાલ્યો જઈશ, એવી એને ડર છે, એવો એને ભય છે. પણ શુભભાવ નહીં કર અને શુદ્ધભાવમાં જા એ વાતને ગ્રહણ નથી કરતો ને, એટલે આ પ્રશ્ન થાય છે કે શુભભાવ છોડવાનું શુદ્ધ ભાવની અપેક્ષાએ કહ્યું છે. શુભ ભાવમાં રોકાયો છે તો શુદ્ધ ભાવમાં નહીં જઈ શકે, અને તારું લક્ષ્ય શુદ્ધ ભાવ છે, શુભ ભાવ એ તારું કઈ લક્ષ્ય નથી, એ કઈ તારું પ્રયોજન નથી, એમ વાત પકડવી જોઈએ. હવે આ વાતને જે થોડી ઘણી સમજે છે ને, એ પકડે છે ને, એ બધા એક ઊંધો પ્રશ્ન લઈને બેસે છે. અને શિબિરમાં ઘણા લોકોએ આવો મને પ્રશ્ન કર્યો પણ છે, કે છે કે અમારે શરૂઆતમાં તો પછી શુભભાવ જોઈએ ને, શુભભાવ શરૂઆતમાં નહીં હોય તો અમારું શું થશે? શરૂઆતમાં તો શુભભાવ જે છે એના દ્વારા જ આગળ વધશે ને, શુભભાવ કરતા કરતા જ શુદ્ધમાં જવાશે ને. આવી ઊંધી વાત એ લોકો કરે છે. કેમ કે શુદ્ધ તરફનું લક્ષ્ય કરતા નથી, શુદ્ધનો વિચાર કરતા નથી, શુદ્ધ એ જ પોતાનું લક્ષ્ય છે એવો નિર્ણય નથી થતો ને, એટલે આ બધા પ્રશ્નો થાય છે. શુદ્ધનો પુરુષાર્થ કરતા જ શુભભાવ થાય છે એ વાતની પણ એમને ખબર નથી. સ્વાધ્યાય છે એ અંતરંગ તપ અભ્યંતર તપમાં સૌથી ઉપરનું ધ્યાન લઈએ એના પછી જો બીજા ક્રમે કંઈ આવતું હોય તો એ સ્વાધ્યાય છે. અંતરંગ તપમાં સૌથી ઊંચામાં ઊંચી વસ્તુ જે છે તે નિર્વિકલ્પ ધ્યાન છે અને એના પછી બીજા નંબરે જો કોઈ અંતરંગ તપ હોય તો સ્વાધ્યાય છે. એટલે એવા સ્વાધ્યાય દ્વારા પોતાના સ્વરૂપનો વિચાર કરવા દ્વારા એને ઘણા પુણ્યનો બંધ પડે છે. અનંતાનુબંધી કસાય જેનો ચાલ્યો ગયો છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એને તો પુણ્યનો બંધ પડે જ છે. પણ જેને અનંતાનુબંધી કસાય ગયો નથી અને મિથ્યા દ્રષ્ટિ છે, એ પણ પોતે પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે, એના સંબંધી વિચાર કરે છે અને દ્રઢતા કરે છે તો પણ એને પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. એટલા માટે થાય છે કે એ એમ કરતા કરતા આગળ વધતા વધતા ક્યારેક પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. જેને દ્રઢતા થઈ છે, ધારણા જ્ઞાન સુધી જે આવી ગયો છે કે મારું શુદ્ધ સ્વરૂપ જ છે, બીજું કાંઈ છે જ નહીં, એવો દ્રઢ જેને નિર્ધાર થયો છે, એને એવા વિચારમાં એવા વિકલ્પમાં ગોલનમાં ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે છે અને વધારે ઉગ્રતા કરે છે અને સ્વરૂપમાં જાય છે તો સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે શુભભાવનો વિકલ્પ છોડીને શુદ્ધનો જ પુરુષાર્થ કરવો જોઈએ એ વાત અહીંયા તો સમજાવવી છે. અહીંયા આ વાત આવી કે ભાઈ શુભ અને અશુભ બે માંથી જ્ઞાનીને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. એને શુભભાવ પ્રત્યે કઈ સુખ બુદ્ધિ છે કે શુભભાવ સારો છે એવું છે જ નહીં, કેમ કે બંને ભાવ, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને બંધનું કારણ છે. એટલે બંનેને છોડીને શુદ્ધ ભાવનું જ એને મહાત્મ છે. જ્ઞાની શુભરાગ કરે છે અથવા તેને શુભરાગનું કરવાપણું પણ છે એવું થાય છે, પણ એ કઈ એને કરવું છે એમ નથી, એવું થાય છે અને એ હે બુદ્ધિએ છે, એ છોડવા લાયક છે એમ કરી અને એને શુભભાવ આવે છે. એટલે એને માત્ર જાણે છે, એ શુભભાવનું કરતાપણું એને નથી, શુભભાવનું એને સ્વામીપણું નથી. એટલે એ રીતે કહીએ તો શુભરાગનું કરવાપણું એવો કરતા ભાવ, શુભભાવ સારો છે એવો ઇષ્ટભાવ અને શુભભાવથી મને લાભ છે એવો મિથ્યાત્વનો ભાવ જ્ઞાનીને નથી. એટલે અહીંયા વાત એ કરી કે એવા બધાય ભાવમાં જ્ઞાનીને રાગ નથી. સંસાર સંબંધી અને શરીર સંબંધી જે અધ્યવસાન છે એવા કોઈ અધ્યવસાનની અંદર જ્ઞાનીને રાગ નથી, એ બધાયમાં જ્ઞાનીને રાગ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ટીકામાં પહેલા કહ્યું ને કે જેટલા અધ્યવસાન સંસાર સંબંધી છે તેટલા બંધના નિમિત્ત છે અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગના નિમિત્ત છે. પછી કહ્યું કે જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો રાગ દ્વેષ મોહ આદિ છે. રાગ છે એ આશ્રવ તત્વ છે, તેને પોતાનો માનવો તે મિથ્યાત્વ ભાવ છે, મોહ છે. તથા પદાર્થોને ઇષ્ટ અનિષ્ટ કલ્પવા તે રાગ અને દ્વેષ છે. પદાર્થમાં કાંઈ ઇષ્ટ પણ નથી કે અનિષ્ટ પણ નથી, પદાર્થ કાંઈ સારો પણ નથી કે પદાર્થ કાંઈ ખરાબ પણ નથી. પદાર્થને સારો માનવો, ઇષ્ટ માનવો એવી કલ્પના કરવી એ રાગ કહેવાય અને પદાર્થને અનિષ્ટ માનવો, ખરાબ માનવો એવી કલ્પના કરવી એ દ્વેષ છે. કોઈ પણ પદાર્થ ઇષ્ટ પણ નથી કે કોઈ પણ પદાર્થ અનિષ્ટ પણ નથી, પદાર્થ માત્ર જ્ઞેય છે, બીજું કાંઈ નથી. અને જ્ઞેયમાં બે ભાગ પાડવા કે આ સારું અને આ ખરાબ, આ ઇષ્ટ અને આ અનિષ્ટ, એ તો રાગ દ્વેષ કહેવાય અને આવા રાગ દ્વેષ જ્ઞાનીને હોય નહીં. તો કે છે કે તો આવા મોહ અને રાગ દ્વેષના પરિણામ જ્ઞાનીને હોતા નથી એમ અહીંયા વાત છે. કોઈને એમ થાય કે આ તો તમે સંકિતને બહુ મોંઘું કરી નાખ્યું હોય, ભાઈ સંકિત તો જે રીતે છે તે રીતે જ છે, એને કાંઈ મોંઘું નથી કર્યું. પણ આત્માના લક્ષે, આત્માના જાણવા પછી દ્રઢતા કરીને એમાં સ્થિરતાનો ભાવ થાય છે અને જો એનો સ્પર્શ થઈ જાય છે ત્યારે એ સંકિત થાય છે. સ્વરૂપમાં મારે ઠરવું છે એવો ભાવ જેને થાય છે, ભલે હજી મિથ્યાત્વ સહિત છે પણ એને દ્રઢતા કરી છે કે મારે મારા સ્વરૂપમાં જ ઠરવું છે, તો એ એવો પ્રયત્ન કરે છે. જેને અંતરમાં એમ છે કે મારે સ્વરૂપમાં ઠરવું છે, સ્વરૂપમાં ઠરવું એટલે સિદ્ધ થવું, સ્વરૂપમાં ઠરવાનો જેને ભાવ છે એટલે કે પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવાનો જેને ભાવ છે એ જ સમ્યક્ત્વ પ્રગટ કરશે. પણ હજી એને એમ છે કે ના, આપણે તો પુણ્ય બંધ કરી અને સારી ગતિમાં જવું છે, એ સમ્યક્ત્વ પ્રગટ કરવાનો જ નથી, એનો પુરુષાર્થ એવો થવાનો જ નથી. લક્ષ જ હજી ખોટું છે, એનું લક્ષ બરાબર નથી. એનું લક્ષ શું હોવું જોઈએ કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એની પ્રાપ્તિ. અને દ્રવ્યાનુયોગના ગ્રંથ દ્વારા એને નક્કી કર્યું, નિર્ણય લીધો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન જ છે, તો એવા સ્વરૂપમાં ઠરવું એ જ એકમાત્ર કર્તવ્ય છે. હવે એવા શુદ્ધ સ્વરૂપમાં ઠરવાનો, સ્થિરતા કરવાનો જેને નિર્ણય થયો છે, એ ભલે હજી મિથ્યાત્વ સહિત હોય છતાં પણ એ એવો પ્રયત્ન કરશે. પણ હવે એને આ વાત જાણી નથી અને મનમાં હજી એમ છે જ નહીં કે પોતે સિદ્ધ સમાન છે અને સિદ્ધત્વ પ્રગટ કરી શકે અને એવો એને પુરુષાર્થ કરવો જોઈએ, એ વાત સુધી પહોંચ્યો જ નથી, એ તો બિચારો શું કરશે. એટલે એ વાતનો પહેલા નિર્ધાર થાય તો પછી બધું સહેલું છે, અને પછી તો એવો જ પુરુષાર્થ થશે. સર્જન ડોક્ટર થવું છે એવો જેને નિર્ણય કર્યો છે એ થશે, પણ હવે સર્જન ડોક્ટર કોણ કહેવાય ને શું ને એના વિશે કઈ ભાન જ ન હોય એ ક્યાંથી થવાનો છે. એટલે હજી તો લક્ષના જ ઠેકાણા નથી. એટલે સમકિત મોંઘું ને સોંઘું ને એવા બધા એને વિકલ્પો આવે છે. અરે ભાઈ, સમકિત કાંઈ મોંઘું નથી, તને એટલે મોંઘું લાગે છે કે તે બરાબર એનો વિચાર નથી કર્યો એટલે મોંઘું લાગે. બાકી સમકિત તો સમકિત જ છે, વિતરાગનો માર્ગ છે, અને વિતરાગતા તો પોતાના સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે. એ કઈ રાગથી વિતરાગતા પ્રગટ થતી નથી, શુભભાવ દ્વારા કઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે વિતરાગતાથી પોતાના સ્વરૂપની, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને એવા વિતરાગી પરિણામો છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને હોય છે. અને એવું સંકિત વિતરાગ ભાવ દ્વારા પ્રગટ થાય છે, વિતરાગી ભાવ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. આટલી વાત છે. અહીંયા પાના નંબર 349 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અનાદિ સંસારથી પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વીતી ગયો, તે પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણ કરતા કરતા નિગોદના અનંત ભવ કર્યા, એકેન્દ્રિય આદિના અનંત ભવ કર્યા અને મનુષ્યના પણ અનંત ભવ કર્યા, વળી તેમાં અનંતવાર દ્રવ્યલિંગી સાધુ પણ થયો, પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ ના વિકલ્પની ક્રિયા પણ અનંતવાર કરી, પણ એણે શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ ન કરી એથી એ રખડ્યો. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ ન કરી, આત્મજ્ઞાન ન કર્યું અને તે વિના એ દુઃખ જ પામ્યો, બીજું કાંઈ પામ્યો નથી. 6 ડાળામાં પણ એ વાત આવી છે કે મુનિવ્રતધાર અનંત બાર ગ્રેવિક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. અહીંયા તો કહ્યું કે સુખ લેશ ન પાયો, એનો અર્થ શું થયો કે મહાવ્રત પાળ્યા એ તો આશ્રવ ભાવ હતો, એ તો શુભ ભાવ હતો, એને લીધે પુણ્યનો બંધ પડ્યો અને એને લીધે ભવના ભ્રમણ થયા, એટલે એ તો દુઃખ હતું. અઘરી વાત લાગે પણ એમ નથી, અઘરું એમ જ છે. આશ્રવ ભાવ દુઃખરૂપ જ છે, આશ્રવ ભાવ બંધનું કારણ છે એટલે દુઃખરૂપ જ છે. એ શુભ હો કે અશુભ હો પણ આશ્રવ માત્ર દુઃખનું જ કારણ છે, એમાં સુખ છે જ નહીં. સુખ તો ભગવાન આત્મામાં છે, સુખ અને આનંદનો ભંડાર તો ભગવાન આત્મા છે. એટલે જ્ઞાનીને શુભાશુભ ભાવ પ્રત્યે રાગ નથી, એટલે શુભ ભાવ પણ જ્ઞાનીને સારો લાગતો નથી, આદરણીય લાગતો નથી. એટલે પેલા પ્રશ્નનું સમાધાન થયું અને હવે આગળ ગુરુદેવ સમજાવે છે 350માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે અહીંયા આ ગાથામાં આ વાત આવી કે આ બધામાં જ્ઞાનીને રાગ નથી તો કેમ નથી, તેનું કારણ હવે કહે છે કે કારણ કે તેઓ બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. આ વાત ટીકામાં આવી એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, શું કહ્યું કે શુભાશુભ ભાવના કરતાપણાના પરિણામને શુભાશુભ ભાવના ભોગતાપણાના પરિણામ એ બધા એ અનેક દ્રવ્યના સ્વભાવરૂપ છે. એક સ્વભાવ નથી, એ જીવ સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ નથી. એ બધા કર્મના સંગે, કર્મના સંગે એટલે કે કર્મને વશ થઈને, એટલે કે કર્મના ઉદય આવ્યા છે એનું નિમિત્ત પામીને, એનું લક્ષ્ય કરીને, ત્યાં દ્રષ્ટિ કરીને થયેલા ભાવ છે. તેથી તેઓ સંયોગી ભાવ છે અને એ ભાવને વિભાવ ભાવ કહેવાય છે. વિભાવ ભાવ છે એ વ્યભિચારી ભાવ છે. વ્યભિચારી ભાવ એટલા માટે છે કે એ દ્વારા કર્મનો બંધ થાય છે અને એ દ્વારા દુઃખની પ્રાપ્તિ થાય છે. જ્યારે સ્વભાવ ભાવ છે એ શાશ્વત સુખનો ભાવ છે અને એ દ્વારા અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહીંયા તો એ સમજાવવું છે કે એ નાના દ્રવ્યોના સ્વભાવ, એમ જે કહ્યું તો નાના દ્રવ્યોના સ્વભાવ કેમ કયા, તો કે જીવનું એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એનું લક્ષ્ય બહારમાં છે. બહારમાં એટલે કે કર્મનો ઉદય છે, એના કારણે જે સંયોગ આવ્યા છે એ સંયોગનો એણે સંગ કર્યો છે, કર્મના સંગે. અને એ ઉદય જે આવ્યા છે એમાં એને એકત્વ મમત્વ કર્યું છે, એટલે એ કર્મને વશ થયો એમ કહ્યું. અને એમ થયાથી જે ભાવ થયો છે એ આ બધો ભાવ છે. એટલે એ બધા ભાવને નાના દ્રવ્યોના સ્વભાવ એમ કહેવામાં આવ્યું. એ બધા સંયોગી વિભાવ ભાવ છે, વ્યભિચારી ભાવ છે. અને એવા ભાવ એક તરફ હોય અને બીજી તરફ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે, અને સ્વભાવ ભાવ હોય, આનંદનો ભાવ હોય, અતિન્દ્રિય સુખનો ભાવ હોય, તો બેમાંથી જ્ઞાની કોને પસંદ કરશે? તો કે એ પેલા વિભાવ ભાવને નિષેધશે અને સ્વભાવ ભાવને ગ્રહણ કરશે. એટલી સહેલી વાત અહીંયા સમજાવી છે. કહ્યું ને ઉપર કે બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી જ્ઞાની પોતે એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એને જ ગ્રહણ કરે છે, અને પેલા નાના દ્રવ્યોના સ્વભાવ ભાવ હોવાથી એને નિષેધે છે. એટલે કે છે કે એ સંયોગી વિભાવ ભાવ છે, વ્યભિચારી ભાવ છે. અનંતા પૂતગલ દ્રવ્યના સંગે ઉત્પન્ન થયેલા તે અનેક પ્રકારના વિકારી ભાવ છે, તેથી એને નાના દ્રવ્યોના સ્વભાવ ભાવ એમ કહેવામાં આવ્યું. અને એવા નાના દ્રવ્યના સ્વભાવને જ્ઞાની ગ્રહતો નથી, એને નિષેધે છે, એનો એને રાગ નથી, એનો એને રાગ નથી. બે પ્રકારે અધ્યવેશન કયા, એ બધાએ એની સાથે રહેલા બધાએ ભાવો એ નાના દ્રવ્યોના સ્વભાવ છે. જ્યારે પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એમાંથી એને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે, એટલે એને એ ગ્રહે છે, અને પેલા નાના દ્રવ્યોના સ્વભાવને એ છોડે છે, એટલે એની એને રૂચિ નથી, એનો એને રાગ નથી. આગળ કહે છે, ભગવાન આત્મા એક જ્ઞાન આનંદ સ્વભાવ છે. જ્યારે આ શુભાશુભ ભાવરૂપ કરતા ભોગતાપણાના પરિણામ અનેક દ્રવ્યના સ્વભાવ છે, આ રીતે એ અનેક દ્રવ્યના સ્વભાવ થાય છે. કઈ રીતે થાય છે? તો કે સંયોગના લક્ષ્ય ઉત્પન્ન થાય છે ને, એટલે એ અનેક દ્રવ્યના સ્વભાવ છે. તેથી તે સંયોગી ભાવ અનેક દ્રવ્યના સ્વભાવ છે, વ્યભિચારી ભાવ છે. શુભાશુભ ભાવ કાંઈ આત્માના લક્ષ્ય થતા નથી, જે થાય છે એમાં પરનું લક્ષ્ય છે, એટલે એ વિભાવ ભાવ છે. અને કર્મના સંયોગના વસ્તી ઉત્પન્ન થાય છે, તેથી તેને અનેક દ્રવ્યના સ્વભાવ કહી દીધા. અહીંયા ન્યાય સમજાયો છે કે શા માટે એને નાના દ્રવ્યોના સ્વભાવ કયા, એ અનેક દ્રવ્યના સ્વભાવ છે એમ શા માટે કહ્યું, એ વાત અહીંયા સમજાવી. કે કર્મના સંયોગના વસ્તી ઉત્પન્ન થાય છે, કર્મની અનેક પ્રકૃતિઓ અને એનું લક્ષ થતા, એટલે કે એના ઉદયો આવ્યા છે, સંયોગો છે, એનું લક્ષ થતા, એમાં રૂચિ થતા, એમાં એકત્વ મમત્વ કરતા જે ભાવ થાય છે તે અનેક દ્રવ્યના સ્વભાવ કયા, અને એમ એ નાના દ્રવ્યોના સ્વભાવ છે. આવો અહીંયા ન્યાય સમજાયો છે. ગુરુદેવ કહે છે કે આ રીતે ન્યાય સમજવાનો છે કે એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે વિભાવ વિકારના ભાવ ક્યારેય ઉત્પન્ન થતા નથી. એક જ શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરીએ તો વિભાવ ભાવ કે વિકારી ભાવ થાય નહીં. એકનો જ આશ્રય, એક શુદ્ધનો ચૈતન્ય સ્વભાવ, પોતાનો શુદ્ધ સ્વભાવ, એવા ભગવાન આત્માનો આશ્રય કરવામાં આવે તો વિભાવ વિકારી ભાવ ઉત્પન્ન થાય નહીં. પણ એવા ભગવાન આત્માને અવગણીને જ્યારે જીવ કર્મના ઉદયને કારણે આવેલા સંયોગો એનું લક્ષ કરે છે, એટલે બે વસ્તુ સાથે થઈ ગઈ, બે વસ્તુ થઈ, એક તો એનું અશુદ્ધ ઉપાદાન અને પેલા કર્મના સંયોગોનું નિમિત્ત, એમ બે થયા, અને હવે જે ભાવ થાય છે એ વિભાવ ભાવ છે. શું કહ્યું? ન્યાય અહીંયા સમજાયો છે કે એક, માત્ર એક જ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, બસ એનો જ આશ્રય કરવામાં આવે તો ક્યારેય વિભાવ ભાવ, વિકારી ભાવ, વ્યભિચારી ભાવ ઉત્પન્ન થાય જ નહીં. પણ તેઓ સંયોગી દ્રવ્યના કર્મના વશે ઉત્પન્ન થાય છે, માટે તેઓ અનેક દ્રવ્ય સ્વભાવ છે. એટલે કે પેલા જે નાના દ્રવ્યોના સ્વભાવ કયા, એ બધા સંયોગી દ્રવ્યના એટલે કે કર્મના વશે ઉત્પન્ન થાય છે, માટે તેઓ અનેક દ્રવ્ય સ્વભાવ છે. આ ન્યાય છે. એકના આશ્રયે ઉત્પન્ન થાય, શુદ્ધના આશ્રયે ઉત્પન્ન થાય તે વિભાવ ભાવ હોય નહીં. જો પૂદગળનો પણ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પૂદગળ પરમાણુ એક છે, તો એનું પરિણમન જે છે તે શુદ્ધ પરિણમન છે. પણ પરમાણુઓ ભેગા થઈ અને સ્કંધ થાય છે, અને જે પરિણમન છે એ વિભાવ પરિણમન છે. એ જ રીતે જીવનો વિચાર કરીએ તો જે પોતે પોતાના શુદ્ધ સ્વભાવના, પોતાના સ્વરૂપના આશ્રયે જે ભાવ કરે છે એ નિર્મળ પરિણામ છે, એ એનો સ્વભાવ છે, એટલે એ વિભાવ નથી. પણ પોતાના સ્વરૂપને છોડીને પોતાના સ્વભાવથી ચલિત થઈને બહારમાં એ પરનું લક્ષ કરે છે. પરનું લક્ષ કઈ રીતે થાય છે કે કર્મના ઉદયને કારણે એને જે સંયોગો મળ્યા છે એ સંયોગો તરફ લક્ષ થાય છે. જેમ કે આ મનુષ્યપણું મળ્યું છે, આ કોમ્પ્યુટર મળ્યું છે, આ ડેસ્ક મળ્યું છે, આ જે કંઈ બધું મળ્યું છે એનું લક્ષ થાય છે. એ બધું સંયોગી છે, અને સંયોગી ચીજનું લક્ષ થવું, પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને સંયોગી ચીજનું લક્ષ થાય છે, એટલે બે વસ્તુ થઈ. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એટલે જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ પરના લક્ષે થઈ રહ્યા છે, બીજી ચીજ છે. એટલે હવે જે ભાવ થયા એ વિભાવ ભાવ, વિકારી ભાવ છે, એ સંયોગી દ્રવ્યના કર્મના વશે ઉત્પન્ન થયા છે, માટે એને અનેક દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવ્યા, માટે એને નાના દ્રવ્યોના સ્વભાવ કહેવામાં આવ્યા. અને એ જ્ઞાનીને હોય નહીં, જ્ઞાનીને એની રૂચિ હોય નહીં, જ્ઞાનીને એનો રાગ હોય નહીં. આ ન્યાય છે. વસ્તુના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જાય તેનું નામ ન્યાય છે. જો ન્યાયની વ્યાખ્યા છે, બહુ સરસ વ્યાખ્યા મૂકી છે અહીંયા ગુરુદેવે કે ન્યાય એટલે શું, તો કે વસ્તુના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જાય તેનું નામ ન્યાય છે. કે ન્યાય શબ્દમાં ની ધાતુ છે, એટલે કે દોરી જવું, જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. આ સંસારના ન્યાયની વાત નથી, આ તો વસ્તુનું જેવું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ એટલે ભગવાને કહેલું સ્વરૂપ, કેવળી ભગવાને, તીર્થંકર ભગવાને જેવું સ્વરૂપ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, અને એમના જ્ઞાનમાં એ આવ્યું છે, એવા સ્વરૂપ તરફ જે લઈ જાય એ ન્યાય. એટલે એવા ભગવાને કહેલા આત્માના સ્વરૂપને સમજવા પ્રત્યે જ્ઞાનને લઈ જવું, જ્ઞાનને દોરી જવું, એ ન્યાય છે. અને અહીંયા આ રીતે એક ન્યાય સમજાવવામાં આવ્યો છે. નાના દ્રવ્યોના સ્વભાવ એ અનેક દ્રવ્યના સ્વભાવ છે. અનેક દ્રવ્યના એટલે એક કરતા વધુ દ્રવ્યના સ્વભાવ કયા? જીવને એ ભાવ સંયોગી ભાવ છે, એ વિભાવ ભાવ છે. એમાં એને દ્રવ્યના કર્મના વિશે એના વશે કર્મના વશે ઉત્પન્ન થયેલો ભાવ છે, એટલે એ ભાવને અહીંયા નાના દ્રવ્યોના સ્વભાવ કહેવામાં આવે. હવે આગળ પાના નંબર 351 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આત્મા સ્વરૂપથી ભગવાન છે, માટે અમને તો સર્વજીવ સાધર્મી છે. દ્રવ્ય તરીકે તો બધા આત્મા સાધર્મી છે. આ સત્વેષુ મૈત્રી એમ આવે છે ને, સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદમ એમ આવે છે ને, તો એમાં સર્વ આત્મા સદાય અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. આ નારકી તિર્યંચ મનુષ્ય ઇત્યાદિ તો કર્મના નિમિત્તની ઉપાધિના બોલ છે, અને આ શુભાશુભ ભાવ કરતા ભોક્તાપણાના ભાવ એ પણ કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે. અનેક દ્રવ્યના સ્વભાવ છે, એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપભૂત નથી, તેઓ કાંઈ જીવના સ્વરૂપભૂત નથી. જો મૂળમાંથી વાત પકડી અને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પેલા નાના પ્રકારના ભાવ જે કયા ને, એની વાતને હજી વધારે સમજાવી. નાના દ્રવ્યોના સ્વભાવ જે કયા ને, એને અહીંયા ફરીથી વધારે સમજાવી. કે પહેલી વાત તો એ કહી દીધી કે આ નારકી ને તિર્યંચપણું મનુષ્યપણું ને એ બધું એના લક્ષ્ય થતા ભાવ એ કર્મના નિમિત્તની ઉપાધિ છે, એ કર્મના નિમિત્તે છે, ખરેખર કઈ આત્માનો એ સ્વભાવ નથી. એટલે એનું લક્ષ્ય કરવામાં એ સંયોગી ભાવ થયો, અને એ સંયોગી ભાવ શુભ કે અશુભ પ્રકારે હોય, અને એવા શુભાશુભ ભાવ, અને એમાં પછી સંયોગી ભાવ છે એટલે એને કરવાપણાના અને ભોગવાપણાના પણ ભાવ હોય જ. એ બધા ભાવ, એ શુભાશુભ ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ, એ બધા કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે. એ અનેક દ્રવ્યના સ્વભાવ છે એટલે એને અનેક દ્રવ્યના સ્વભાવ કહે. એમાં એક શુદ્ધ જીવ સિવાય બીજું કાંઈક છે એટલે એ અનેક, એક કરતા વિશેષ, અનેક દ્રવ્યના સ્વભાવ છે. એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપ નથી, એટલે એ સ્વભાવભૂત નથી, એ સ્વરૂપભૂત નથી. આત્મા એક જ્ઞાયક ભાવ, ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ છે. જ્યારે રાગાદી ભાવો, કરતા ભોગતાપણાના ભાવો નાના દ્રવ્યોના સ્વભાવ છે. પર સંયોગે ઉત્પન્ન થયેલા તેઓ પર સ્વભાવો અનેક દ્રવ્યના સ્વભાવો છે. નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, અર્થાત આ કારણે, નાના દ્રવ્યોના સ્વભાવ હોવાને કારણે, હવે આગળ વાત કરે છે કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. તેમનો નિષેધ છે એટલે એ નાના દ્રવ્યોના સ્વભાવ જે કયા તે, એટલે કે એ અધ્યવસાનો, સંસાર પ્રત્યે અધ્યવસાનો એટલે રાગ દ્વેષ મોહના ભાવો, અને શરીર પ્રત્યેના અધ્યવસાનો એટલે કે ભોગવવાના ભાવ, એ બધા અધ્યવસાનો છે, એનો જ્ઞાનીને નિષેધ છે. સુખ દુઃખની કલ્પનાના ભાવો એ બધાનો જ્ઞાનીને નિષેધ છે. એટલે જ્ઞાની કોને કેવો એનો ખુલાસો અહીંયા આવી ગયો કે જ્ઞાની તો એ જ છે કે એને એકમાત્ર જ્ઞાયક ભાવ જે સ્વભાવ છે એની જ રૂચિ છે, એ જ જ્ઞાની છે. ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ એમ કહ્યું ને, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ એટલે, કે છે કે એટલે જે છઠ્ઠી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એક કહ્યું ને કે એક જ્ઞાયક ભાવ રણવી હોદી અપમતો અણપમત્તો જાણગો દુજા ભાવો, એટલે કે એક જ્ઞાયક ભાવ જેને કહીએ કે જેમાં પ્રમત કે અપ્રમત પર્યાયના ભેદ નથી, નથી પ્રમત કે નથી અપ્રમત, એવો માત્ર એક જ્ઞાયક ભાવ. એકલા જ્ઞાયક રસ ચૈતન્ય રસનું દળ ચિન્ન માત્ર સ્વરૂપ, એવો એક જ્ઞાયક ભાવ પ્રભુ આત્મા છે. આવો એક જ્ઞાયક ભાવ જેને પોતાનો છે તે જ્ઞાની છે, અને તે જ્ઞાનીને જે નાના દ્રવ્યોના સ્વભાવો છે એવા રાગ દ્વેષ મોહનો કરતા ભોક્તાપણાના ભાવોનો નિષેધ છે, આવો ધર્મ છે, આવો મોક્ષનો માર્ગ છે. 352માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સંસાર સંબંધી કર્તાપણાનો ભાવ રાગ દ્વેષ મોહ આદિ, અને શરીર સંબંધી ભોક્તાપણાનો ભાવ સુખ દુઃખની કલ્પના, એ બધામાં જ્ઞાનીને રાગ નથી, એમાં એને રૂચિ નથી. જેને શુદ્ધ જ્ઞાયકની રૂચિ જાગી તેને રાગની રૂચિ રહેતી નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહીં, તેમ જેને રાગની રૂચિ છે તેને ભગવાન આત્માની એટલે જ્ઞાયકની રૂચિ હોતી નથી, અને જેને જ્ઞાયકની રૂચિ છે તેને રાગની રૂચિ હોતી નથી. બીજી રીતે કહીએ તો જ્ઞાયક ભાવમાં રાગનો અભાવ છે, જ્ઞાયક ભાવમાં રાગનો અભાવ છે, અને રાગમાં શુદ્ધ જ્ઞાયક ભાવનો અભાવ છે. કોઈએ પ્રશ્ન કર્યો અત્યારે પણ, એટલે કે અત્યારે એટલે કે વર્તમાન પર્યાયમાં પણ એમ જ છે, તો કે છે કે હા, ગુરુદેવે કહ્યું કે હા અત્યારે પણ, અને અત્યારે પણ એમ નહીં, ત્રણેય કાળે એમ જ છે. શુદ્ધ જ્ઞાયક ભાવ એમાં રાગ ભાવ હોય જ નહીં, અને રાગની અંદર જ્ઞાયક ભાવ હોય નહીં, એ ત્રણેય કાળે એમ જ છે. કેમ કે રાગ છે એ તો આશ્રવ છે, અને આશ્રવ ભાવ એ જ્ઞાયકપણે હોય, આશ્રવ ભાવ કઈ જ્ઞાયકપણે હોય નહીં. જો આશ્રવ જ્ઞાયક ભાવપણે હોય તો પછી નવ તત્વ ભિન્ન ભિન્ન રહેશે કેવી રીતે? છઠ્ઠી ગાથામાં ટીકાકારે ને ભાવાર્થકારે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે શુભાશુભ ભાવના સ્વભાવે જ્ઞાયક થઈ જાય તો તે જડ થઈ જાય, કારણ કે શુભાશુભ ભાવ છે તે જ્ઞાન સ્વભાવથી ખાલી છે. શુભાશુભ ભાવમાં જ્ઞાન નથી, શુભાશુભ ભાવ છે એ જ્ઞાન સ્વભાવથી રિક્ત છે, ખાલી છે. રાગ છે એ કઈ પોતાને જાણે છે? રાગ છે પોતે પોતાને જાણે છે? નથી જાણતો. રાગમાં જ્ઞાન નથી, એ જ્ઞાન સ્વભાવી નથી, એ જ્ઞાનથી ખાલી છે. જોડે જ્ઞાયક છે તેને રાગ કઈ જાણે છે? રાગ જાણે છે કે આ જ્ઞાયક સાથે રહ્યો છે, એ રાગ જાણે છે? એ તો જાણતો નથી. એટલે રાગ છે એ જ્ઞાન સ્વભાવથી ખાલી છે, રિક્ત છે. એ રાગ છે એ આશ્રવ છે. નવ તત્વ જુદા જુદા કયા ને, તો નવ તત્વમાં એ રાગ એ આશ્રવ તત્વ છે, અને એ આશ્રવ તત્વ છે એને વધારે અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે જો એ રાગ છે એ કઈ જાણવા વાળો છે? એ જ્ઞાન સ્વભાવી છે? નથી, એ તો જ્ઞાન વિનાનો છે, જ્ઞાનથી ખાલી છે, જ્ઞાનથી રહિત છે. અરે એની સાથે એક જ્ઞાયક છે એને ક્યાં જાણે છે? રાગ જાણે છે, એની સાથે રહેલા જ્ઞાયકને ત્રિકાળી ભગવાન આત્માને રાગ કઈ જાણતો નથી. જ્યારે એ રાગ છે એ બીજા દ્વારા જાણવામાં આવે છે, બીજા દ્વારા એટલે જે જ્ઞાયક છે એના દ્વારા જાણવામાં આવે છે આ રાગ છે. માટે રાગ અચેતન જડ છે, અજીવ છે, અને જ્ઞાયકમાં એનો પ્રવેશ પણ નથી. અને આવો એક જ્ઞાયક ભાવ છે એ જ્ઞાનીનું સ્વ છે, જ્ઞાનીનું એ સ્વ છે. એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને એમ કરીને વાત કરીને એટલે જ્ઞાનીનું સ્વ શું છે એ એનો જ્ઞાયક ભાવ છે, સ્વભાવ છે. પેલો રાગ છે એ એનું સ્વ નથી, રાગનો તો એમાં પ્રવેશ પણ નથી. જ્ઞાયક ભાવમાં રાગનો પ્રવેશ પણ નથી. રાગ છે એ જડ છે, એ અચેતન છે, એ જાણવા વાળો નથી, એ જ્ઞાન કરી શકતો નથી. રાગની સાથે જે જ્ઞાયક પડ્યો છે એને કઈ રાગ જાણે છે? ના, એમ નથી. પણ જ્ઞાયક છે એ રાગને જાણે છે. આ જ્ઞાયક ભગવાન આત્મા એ રાગને જાણે છે, એ ચેતન છે, એટલે એ જાણે છે કે આ રાગ છે. પણ પેલો રાગ છે એ કઈ જાણે છે કે આ જ્ઞાયક છે એમ જાણે છે? એ નથી જાણતો. એટલે રાગ છે એ તો જડ છે. એ જડ છે એ કઈ જ્ઞાયકમાં આવે? એ જ્ઞાયક સાથે એને કઈ સંબંધ હોય? ના હોય. જ્ઞાયક ભાવમાં એ રાગ છે જ નહીં, જ્ઞાયક ભાવમાં એનો પ્રવેશ છે જ નહીં. જ્ઞાયક ભાવ તો ત્રિકાળ શુદ્ધ છે, એટલે ત્રણેય કાળે એ જ્ઞાયક ભાવ એવો ને એવો શુદ્ધ જ રહે છે. ક્યારેય કોઈ પણ પર્યાયમાં જાય તો પણ એ રાગ એ જ્ઞાયક ભાવમાં પ્રવેશતો નથી. જ્ઞાયક ભાવમાં રાગ ક્યારેય હતો નહીં, ભૂતકાળમાં પણ હતો નહીં, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યમાં પણ હોય જ નહીં. કેમ કે જડ અને ચેતન બે ભેગા કેવી રીતે થાય? પેલો રાગ છે એ અચેતન જડ છે, એ જ્ઞાયકમાં હોય જ નહીં. એટલે અત્યારે પણ, વર્તમાનમાં પણ એમ જ છે, ભૂતકાળમાં પણ એમ જ હતું, અને ભવિષ્યકાળમાં પણ એમ જ હશે. આ ગાથા ઉપરના પ્રવચનમાં બીજી ઘણી વાત ગુરુદેવે લીધી છે. અહીંયા આગળ 11મી ગાથાની પણ વાત લીધી છે. આપણે એનો વિસ્તાર આજે નથી લેતા અહીંયા, કેમ કે 11મી ગાથા આપણે ઘણી સારી રીતે કરી છે, ઘણા દિવસો સુધી કરી છે. પણ બધાને ખાસ વિનંતી છે કે અહીંયા જે વાત લીધી છે એ જાતે વાંચી જવી, અને જરૂર લાગે તો 11મી ગાથા ઉપરના ગુરુદેવના પ્રવચનો પણ ફરીથી સાંભળી લેવા. એની વાત આપણે નથી લેતા અને એને બદલે આપણે આગળ વધીએ છીએ. પાના નંબર 355 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા કહે છે કે આમાં બે વાત થઈ. એક તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે, આ અસ્થિથી વાત થઈ. અને એવા જ્ઞાનીને રાગનો નિષેધ છે, એમને રાગનો આશ્રય નથી, એના સ્થિતિથી વાત થઈ. એટલે બે વાત આવી. અને પહેલા આવી ગયું ને કે જેટલા સંસાર સંબંધી છે તેટલા બંધનના નિમિત્ત છે, અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગના નિમિત્ત છે. શું? અધ્યવસાનો. હવે જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો રાગ દ્વેષ મોહ આદિક છે, અને જેટલા ઉપભોગના નિમિત્ત છે તેટલા સુખ દુઃખ આદિ કલ્પના છે. આ રાગ દ્વેષ મોહ આદિના કર્તાપણાના અને સુખ દુઃખ આદિના ભોગતાપણાના જેટલા પરિણામ છે એ બધાનો જ્ઞાનીને નિષેધ છે. જ્ઞાની તેનો આશ્રય કરતો નથી. અહીંયા તો એ વાત ચાલે છે, ગાથાની આ વાત ચાલી રહી છે. અધ્યવસાનો બે પ્રકારના કયા? સંસાર સંબંધી અધ્યવસાનો જે રાગ દ્વેષ મોહ આદિ છે, અને શરીર સંબંધીના અધ્યવસાનો જે કહેવામાં આવ્યા જે સુખ દુઃખ આદિકની કલ્પના, એ બધાય ભાવને જ્ઞાની નિષેધે છે. અને નિષેધવાનું કારણ કહ્યું કે જ્ઞાનીને તો માત્ર જ્ઞાયક ભાવ જ છે, અને જ્ઞાયક ભાવની અંદર તો આ રાગના ભાવ હોતા જ નથી. એ વાત વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવી. અને હવે અહીંયા મૂળ વાત ઉપર આવતા ગુરુદેવ કહે છે કે જુઓ, જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો એ રાગ દ્વેષ મોહ આદિક છે, એ સંસાર સંબંધીના અધ્યવસાનો છે, અને જેટલા ઉપભોગના નિમિત્ત છે તેટલા, એટલે શરીર સંબંધીના અધ્યવસાનો, એ સુખ દુઃખ આદિક કલ્પના છે, અને આ રાગ દ્વેષ મોહ આદિકના જે ભાવ છે એમાં કર્તાપણું છે, અને આ સુખ દુઃખ આદિની કલ્પનાના જે ભાવ છે એમાં ભોગતાપણાનો ભાવ છે, એટલે એ બધા પરિણામ છે એનો જ્ઞાનીને નિષેધ છે. જ્ઞાનીને તેનો આશ્રય હોય નહીં, એનો આદર હોય નહીં. જ્ઞાનીને એનો આદર પણ નથી, એનો આશ્રય પણ નથી, માત્ર એને જ્ઞેય તરીકે જાણે, આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની એ રાગાદિકનો ભોગતા છે. જો અજ્ઞાનીની વાતમાં પણ એક વાત સમજવા જેવી છે કે એ અજ્ઞાની રાગ આદિનો ભોગતા છે, પણ આ શરીર આદિ પર પદાર્થ છે એનો એ ભોગતા નથી. ખરેખર એ એનો ભોગતા નથી, એ માને છે કે હું ભોગવું છું, એ માને છે, પણ એ ખરેખર એનો ભોગતા થઈ શકતો નથી. કેમ કે પર પદાર્થ જુદો અને આત્મા જુદો, આત્મા પર પદાર્થમાં વ્યાપતો નથી, પહોંચતો નથી, તો પછી એને ભોગવે કેવી રીતે? એ વાતને અહીંયા સમજાવી છે કે અજ્ઞાની રાગ આદિનો ભોગતા છે, પણ પરનો શરીર, વાણી, મકાન, ધન, કપડાં, કોમ્પ્યુટર, કાર, ભોજન એ બધાનો ભોગતા ક્યારેય હોઈ શકે નહીં. એ માને છે કે હું પરને કરું છું ને પરને ભોગવું છું ને પરમાં ફેરફાર કરું છું ને પરને હું માણું છું ને એમ કરતા મને મજા આવે છે ને એ બધું એ માને છે, પણ એના માનવાથી શું? એ ખરેખર એ પરને ભોગવી શકતો નથી. એટલે એ ભોગવે છે શેને? તો કે એવા એના રાગને ભોગવે છે, પર સંબંધીના એના રાગને ભોગવે છે. હું પરને કરું છું ને ભોગવું છું તેથી તેવા રાગનો કરતા ભોગતા થાય છે, પણ પરનો નહીં. પરનો કરતા કે પરનો ભોગતા થતો નથી. પર પદાર્થમાં એ કાંઈ ફેરફાર કરી શકતો નથી કે પરને પદાર્થને ભોગવી શકતો નથી, પણ પર પદાર્થમાં એને કરવાપણાના ભાવ છે, એટલે એ પર પદાર્થની જે પર્યાય બદલાય છે એમાં એ કરતા અને એ પર પદાર્થને ભોગવવો છે એમ એ ભોગતા થાય છે. પણ એવા તો એના ભાવ છે, એ મિથ્યા ભાવ છે, ખરેખર એ કાંઈ કરતો નથી, પણ એ પરનો કરતા કે ભોગતા ખરેખર થતો નથી. એ રાગનો કરતા ભોગતા થાય છે, પર સંબંધીના રાગનો કરતા ભોગતા થાય છે, પણ પરનો નહીં. કેમ કે પરને તો આત્મા અડતો હોય નથી, પરને તો આત્મા સ્પર્શતોય નથી. કૃપાળુ દેવે કહ્યું છે ને કે આત્મા એક તણકલાના બે ટુકડા પણ કરી શકતો નથી, અને આપણે કહીએ છીએ કે આત્મા તણકલાને સ્પર્શી પણ શકતો નથી, અને એ વાત અમને ગુરુદેવ પાસેથી સમજાય છે. જો અહીંયા ગુરુદેવે કહ્યું છે કે પરને તો આત્મા અડતો હોય નથી, અહીં કહે છે જ્ઞાનીને રાગના કરતા ભોગતાપણાનો નિષેધ છે. જ્ઞાની રાગનો કરતા ભોગતા નથી, જ્યારે અજ્ઞાની છે એ રાગનો કરતા ભોગતા થાય છે. બહુ સ્પષ્ટ કરી દીધું. કેટલી બધી સિદ્ધાંતની વાતોને આ ગાથાની અંદર ગુરુદેવે વણી લીધી છે અને ખૂબ ખૂબ સ્પષ્ટતાઓ કરી દીધી છે. જે જે વાત આવે એ દરેક વાતમાંથી એક એક શબ્દ લઈ અને ખૂબ વિસ્તાર કરી અને મૂળ સિદ્ધાંતો અહીંયા તો સમજાવી દીધા છે. આ ગાથા ઉપરના પ્રવચનને વારંવાર વાંચવા જેવું છે, જેને લીધે થઈ અને કેટલી બીજી બધી ગાથાઓની સમજ પણ આવી જશે, કેટલા બધા શાસ્ત્રોમાં આવેલી વાતોની પણ સમજ અહીંયાથી પ્રાપ્ત થશે. હવે અહીંયા એક બીજી વાત લીધી છે પાના નંબર 356 ઉપર ચોથા પેરેગ્રાફમાં કે આત્મા ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પૂર્ણ આનંદનો નાથ અનંતી શક્તિઓનો ભંડાર પ્રભુ ઈશ્વર છે. આત્મામાં એક પ્રભુત્વ શક્તિ છે, આત્મામાં અનંત શક્તિ છે અને એમાં 47 શક્તિના નામ આપવામાં આવ્યા છે, એની સંજ્ઞા છે અને એનું વર્ણન છેલ્લે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું છે. પણ એનો અર્થ એમ નથી કે 47 જ શક્તિ છે, 47 શક્તિ છે એમ નહીં. શક્તિ અનંત છે, ગુણ અનંત છે, પણ સંજ્ઞા જેનું નામ છે એ 47 નામ છે અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુરુદેવે પણ બીજી 5 શક્તિ શોધી કાઢી છે, એની સંજ્ઞાઓ આપી છે. એટલે જ્યારે 47 શક્તિનું વર્ણન ચાલતું હતું ત્યારે ગુરુદેવે એના સંબંધી પણ વાત કરી છે. તો આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે, એ વાત અહીંયા ગુરુદેવ આપણને કહે છે કે પ્રભુત્વ શક્તિ વડે આત્મા પોતાના અખંડિત પ્રતાપ વડે સદાય સ્વતંત્ર શોભાયમાન છે. પ્રભુત્વ શક્તિ વડે શું થાય છે? તો કે આત્મા પોતે સ્વતંત્રપણે અખંડિત પ્રતાપ વડે સદાય શોભાયમાન થાય છે. આત્મા પોતાના અખંડિત પ્રતાપ વડે સદા સ્વતંત્ર શોભાયમાન થાય છે. આવું પ્રભુત્વ શક્તિનું કાર્ય છે. આ પ્રભુત્વ શક્તિ ઈશ્વર શક્તિનું એક ગુણમાં રૂપ છે. શું કહ્યું કે જેમ આત્માનો એક જ્ઞાન ગુણ છે તેમ કરતા ગુણ છે. તો કરતા ગુણ છે તે જ્ઞાન ગુણમાં નથી, પણ જ્ઞાનમાં કરતા ગુણનું રૂપ છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાનનું કરવાપણું સ્વતંત્ર પોતાથી છે. એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. આ વાત દીપચંદજીએ ચિદવિલાસમાં સમજાવી છે અને ગુરુદેવે પણ એ વાતને ખૂબ વિસ્તાર કરીને સમજાવી છે. એક ગુણનું બીજા ગુણની અંદર રૂપ છે. એક ગુણની અંદર બીજો ગુણ છે એમ નહીં, ગુણ કહો કે શક્તિ કહો, એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે. દાખલા તરીકે જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણ છે એમ નહીં, પણ જ્ઞાન ગુણનું હોવાપણું છે ને, જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ હોવાપણે, તો હોવાપણું જે છે એ અસ્તિત્વ ગુણનું રૂપ કહેવાય. જ્ઞાન ગુણ છે એની અંદર આપણે અસ્તિત્વ ગુણનો વિચાર કરીએ તો સહેલાઈથી સમજાશે કે જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનું હોવાપણું એ છે ને, હોવાપણે છે ને, તો એ હોવાપણું છે એ અસ્તિત્વ ગુણનું રૂપ છે. એ રીતે દરેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે એ વાત અહીંયા ગુરુદેવે કરી છે. પ્રભુત્વ શક્તિ એટલે ઈશ્વર શક્તિ એનું એક એક ગુણમાં રૂપ છે. એનું દરેક ગુણમાં રૂપ છે. જેટલા ગુણ છે એની અંદર એ પ્રભુત્વ શક્તિનું રૂપ છે. પ્રભુત્વ શક્તિ એ ગુણની અંદર છે એમ નહીં, એનું રૂપ છે. જેમ આપણે સમજ્યા કે જ્ઞાન ગુણ છે અને અસ્તિત્વ ગુણ છે, આ બંને ગુણ છે, તો જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. તો કઈ રીતે? તો કે અસ્તિત્વ ગુણને કારણે જ્ઞાન ગુણ છે એમ આપણે કહીએ તો આપણને સમજાઈ જાય, પણ એ જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણ છે એમ નહીં. સ્વતંત્ર રીતે જ્ઞાન ગુણની અંદર હોવાપણું જે છે એ હોવાપણામાં એમ કહ્યું કે એ અસ્તિત્વ ગુણનું રૂપ એમાં છે. જ્ઞાન ગુણ પોતે સ્વતંત્ર રીતે છે, એનું હોવાપણું જે છે એ હોવાપણું કહ્યું તો એ હોવાપણા નું ક્યાંથી આવે? તો કે હોવાપણાની વાત કરતા હોય તો કે અસ્તિત્વ ગુણનો આપણને વિચાર આવે કે અસ્તિત્વ ગુણ એટલે હોવાપણું. તો એવું હોવાપણું જ્ઞાન ગુણમાં પણ છે, એટલે કે અસ્તિત્વ ગુણનું રૂપ જ્ઞાન ગુણમાં છે. એવી રીતે અહીંયા આ પ્રભુત્વ શક્તિની વાત લીધી અને એમાં એમ કહ્યું કે પ્રભુત્વ ગુણનું એ પ્રભુત્વ શક્તિ એ ગુણનું એક એક ગુણમાં રૂપ છે, એટલે બીજા અનેક ગુણની અંદર બધા ગુણમાં એનું રૂપ છે. આગળ 357 માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને તો આ ચૈતન્ય મહાપ્રભુ એક જ્ઞાયક ભાવ પોતાનો છે. એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની, એમ વાત લીધી ને કે જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની એમ કહ્યું ને, એટલે એમાં એક જ્ઞાયક ભાવ વાળોને અહીંયા જ્ઞાની કહ્યો છે. એ પુણ્ય વાળો કે રાગ વાળો કે પૈસા વાળો એને જ્ઞાની નથી કહ્યો. અને ખરેખર જોવા જઈએ તો ભાઈ પુણ્ય રાગ કે પૈસા છે ક્યાં? વસ્તુમાં? વસ્તુમાં તો છે નહીં. ભગવાન આત્મામાં ક્યાં પૈસા છે? પૈસા એ નથી ને પુણ્ય નથી ને રાગ એ નથી. ભગવાન આત્મામાં એની નાસ્તી છે, જીવમાં એની નાસ્તી છે. એ પુણ્ય ને રાગ એ તો આશ્રવ છે, તેની પણ શુદ્ધ ચૈતન્યમાં નાસ્તી છે. આત્મદ્રવ્ય એક જ્ઞાયકપણે અસ્તિ છે અને બીજા અનંત દ્રવ્યની અને બીજા અનંત પરભાવની તેમાં નાસ્તી છે. નાયકની અંદર બીજા બધા દ્રવ્યો અનંત દ્રવ્યોની એમાં નાસ્તી છે, અનંત ભાવ પરભાવની એમાં નાસ્તી છે. આવા એક જ્ઞાયક ભાવવાળા જ્ઞાનીને કહે છે કે રાગનો નિષેધ છે. જ્ઞાનીને રાગનો નિષેધ છે. અર્થાત તેને રાગનું કરવાપણું નથી અને રાગનું ભોગવવાપણું પણ નથી, એને તો માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું છે. ધર્મી તો જાણવા વાળો જ્ઞાતા દ્રષ્ટા છે. હંમેશા નાટકમાં આવે છે કે કરે કર્મ સોઈ કરતારા, જો જાનઈ સો જાનન હારા, જો કરતા નહીં જાનઈ સોઈ, જાનઈ સો કરતા નહીં હોઈ. જે રાગ કરે તે કરતા અજ્ઞાની છે, અને જે જાણે રાગને જાણે તે જ્ઞાની છે. જે રાગ કરે તે કરતા અજ્ઞાની છે, અને જે રાગને જાણે છે એ જ્ઞાની છે. જે કરે તે જ્ઞાતા નથી, જે કરે તે જ્ઞાતા નહીં, અને જે જાણે તે કરતા નહીં. ચાહે રાગ હો કે શરીર હો, જ્ઞાની તો એના જાણનાર જ છે, એના જ્ઞાતા જ છે. જ્ઞાની તેને વ્યવહારે જાણે છે. એ જ્ઞાની જાણે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો તે શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને જાણે છે, ચૈતન્ય દ્રવ્યને જ અનુભવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.